તારીખ 9/7/1997 ડાયરીના બોલ નંબર 733 716 736 અને 813 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 84
સત્પુરુષની ઓળખાણ ઉત્કૃષ્ટ પાત્રતામાં મુમુક્ષુને જે જે લક્ષણો દ્વારા થાય છે તેમાં પણ તે લક્ષણોની પોતાના ભાવમાં અંતર મેળવણી પૂર્વક થાય છે. સામે સત્પુરુષના પરિણામ છે, અહીંયા પોતાના પરિણામ છે. પરિણામે પરિણામને ટેલી કરીને ઓળખાણ થાય છે એમ કેવું છે. એટલે કે મુમુક્ષુની યથાર્થ ભૂમિકામાં પ્રયોગ દ્વારા તત્વનું ભાવભાષણ જેટલા અંશે થયું હોય અથવા જે તે ભાવોનું ભાવભાષણ જેટલા અંશે થયું હોય તે ભાવોની અંદર મેળવણી થઈને અંતરથી તે સત્પુરુષની ઓળખાણ થાય છે. એમાં કોઈ મુમુક્ષુ પુરુષાર્થ કરે, પ્રયત્ન કરે છે, એ પોતાના પ્રયત્નના ભાવોને અને સામે સત્પુરુષના પુરુષાર્થના ભાવોને મેળવીને ઓળખાણ કરે છે. એટલે ભાવોની મેળવણી થઈને ઓળખાણ થાય છે. ઓળખાણ થાય છે તે જીવ જ્ઞાન દશાનો અધિકારી થાય છે. ઓળખાણ થાય તો એને જ્ઞાન પ્રાપ્તિ થાય છે અને તે નિર્વાણ પદનો પણ અધિકારી થાય છે. જ્ઞાન દશા થાય એનો તો નિર્વાણ થવાનો જ છે, એનો તો મોક્ષ થવાનો છે.
આ પ્રકારે જે ઓળખાણ થાય એક જ પ્રકાર છે ઓળખાણ કરવાનું, ઓળખાણ થવાનું. આ એક જ પ્રકાર દ્વારા જ ઓળખાણ
થઈ શકે. એ પ્રકારે ઓળખાણ આમ ઉપાદાનથી નિમિત્તરૂપ સત્પુરુષની ઓળખાણ થાય તેનું ફળ મોટું છે. કાલ સંક્ષેપમાં વાંચી લીધા હતા આપણે.
આપણે જે 21 મુદ્દા હતા જે આગળ બોલ થયેલો આપણે, એમાંથી મુમુક્ષુ કયા મુદ્દાને મેળવીને મેળવે તો એને વધારે ઉપકારી થાય છે, અથવા દીર્ઘકાલે અપ્રયત્ન દશાની વાત ચાલી છે?
પુરુષાર્થની તો વાત ચાલી છે.
હા જી,
પ્રયત્ન કહો કે પુરુષાર્થ કહો, એક જ વાત છે. હવે જે ભિન્નપણું છે દ્રષ્ટાંત તરીકે, પોતે ભેદ જ્ઞાનનો પ્રયત્ન કરતો હોય અને પોતે સાતા અસાતા વખતે દેહાદીથી ભિન્નપણાનો પ્રયોગ કરતો હોય અને એ પ્રયોગથી એને કઈ ભાવ ભાસતો હોય,
બરાબર,
તો સામે એ ભિન્નપણું લૂકી શકે. હવે સ્વભાવ ઉપરની ભીંસથી નીકળતી વાણી, તો પોતાનું જો સ્વભાવ તરફનું જોર હોય તો સામે સ્વભાવ તરફનું જોર હોય એને પકડી શકે. કેમ કે ભાવનો એને પરિચય છે. આત્મરસથી સરાબોર વાણી, તો એ વાણી સાંભળતા પોતાને જો આત્મરસ ઉપજતો હોય તો એ વાણીમાં પાછળ રસ શું છે એને પકડી શકે. એમ અહીંથી તેલી થતું જાય છે. પોતાને સ્વરૂપના અનુભવની વિધિ નું રહસ્ય સમજાયું નથી તો એની પોતે જિજ્ઞાસામાં છે. કેવી રીતે સ્વરૂપ પ્રાપ્તિ થાય, કેવી રીતે સ્વાનુભવ થાય, એ જિજ્ઞાસામાં ઉભો હોય એ વખતે જ્ઞાનમાં એ વિષયને, એ વિષય જો સામે આવે, એ વિષય આવે તો એ જ્ઞાનમાં ગ્રહણ થવાનો અવકાશ હોય છે જિજ્ઞાસાને લીધે. એટલે સામે જો વિષય આવે તો તરત ગ્રહણ થાય,
ગ્રહણ થવાનો પ્રયત્ન શરૂ થાય.
કેમ કે જિજ્ઞાસામે ઉભો છે એટલે જોવું, એને બીજી સમજાય, ગ્રહણ થાય એટલે સમજાય, તો તરત ખબર આવે, ખબર પડે કે આને વિધિની ખબર છે માટે કહી શકે છે. પછી સ્વરૂપ ની ઉપાદેયતા, સર્વસ્વ પણ ઉપાદેયતા હોય છે, એ પણ પકડાય છે. બધું ગૌણ કરે છે, સ્વરૂપ ને જ ઉપાદેય કરે છે. સ્વરૂપ ની પ્રત્યક્ષતા જોઈને બોલે છે કે અંદરથી બોલે છે એ પણ સમજાયું છે. સરળતા યુક્ત વ્યવહાર એ પણ સમજાય છે. જ્ઞાની પુરુષ ની અંતરંગ દશા અલૌકિક હોય છે. મુમુક્ષુ જીવને તે સમજાય અને ઓળખાય તો તે પોતાનો પરમાર્થ અથવા આત્માર્થ સાધી શકે છે. તેથી ઓળખાણ થવી તે પ્રયોજનભૂત છે. શું પ્રયોજન છે? એ પોતે પણ આત્માર્થને સાધી શકે છે. નાની અને મુમુક્ષુ બંનેને પૂર્વ પ્રારબ્ધ કર્મનો ઉદય વર્તે છે. તેથી બાહ્ય દશામાં સરખાપણું છે પ્રાય, પરંતુ અંતરંગ દશામાં ફરક છે. તે ફરક સમજી ઓળખી અનુસરણ કરે, જોઈને શું કરે, અનુસરણ કરે તો ભવપાર થવાની કળા હાથમાં આવી જાય. તેથી ઠામ ઠામ પ્રત્યક્ષ યોગનું મહત્વ અતિ વિતકારી છે તેમ દર્શાવવામાં આવ્યું છે. કેમ કે એક જ પ્રસંગ છે કે જેમાં જોવા મળે છે, અને જોયા વિના એ વાત સમજાય એવી નથી, વિચારથી સમજાય એવી નથી. પ્રત્યક્ષ યોગમાં જોવા મળે, અને પ્રત્યક્ષ યોગમાં પણ ત્યારે જોવા મળે કે જ્યારે પોતાની પાત્રતા જોવાની તૈયારી થાય, તૈયાર થાય ત્યારે. એવું નથી કે પ્રત્યક્ષ યોગ મળે એટલે જોવાય, પોતાની પાત્રતા ન હોય.
15
અનંત સંસાર ક્ષય કરવા વાળો અને અનંત સમાધિ સુખની પ્રાપ્તિ કરાવવા વાળો શ્રી તીર્થંકર દેવથી પ્રવાહિત સદુપદેશની પ્રાપ્તિ થઈ, સમજણ થઈ તો તેને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવો ઘટે છે. શું કહે ભગવાન તીર્થંકર દેવ નો ઉપદેશ કેવો છે કે અનંત સંસાર નો ક્ષય થઈ જાય, અનંત સમાધિ સુખ ની પ્રાપ્તિ થઈ જાય, સિદ્ધપદ ની એવો ઉપદેશ નું પ્રાપ્તિ થઈ અત્યારે યોગ છે. સમજણ થઈ સમજણ પણ થાય છે તો તેને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવો માટે એટલે સુધી આવ્યા તો હવે એને પરિણમવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે હદ સુધી આવી ગયા ત્યારે જગતના મનુષ્યો ગણીએ તો 600 અબજ છે, 600 કરોડ છે, 6 અબજ 600 કરોડ માણસમાંથી તીર્થંકર દેવનો માર્ગ કેટલાને સમજાય છે, ઉપદેશ કેટલાને પ્રાપ્ત થાય છે. જૈનો 1 કરોડ ગણો, બધા ફિરકાના થઈને કેટલા,
1 કરોડ.
દિગંબર શ્વેતાંબર સ્થાનક પાસે 13 પંથી બધા થઈને ગણો કેટલા છે,
1 કરોડ.
એટલે 1% નથી. આ પૃથ્વી ઉપર જે 600 કરોડ મનુષ્યો છે એનો 1% પણ જૈન નથી. 1% 6ઠો ભાગ એટલે 1% 15મો અંશ જૈન છે આ પૃથ્વી ઉપર. બધું બધું એમાં સ્થાનકવાસી શ્વેતાંબર ના જે 3 ફિરકા છે એમાં આ વાત નથી. તીર્થંકર દેવ નો મૂળ ઉપદેશ નથી. કોઈ કોઈ ઉપદેશ એમણે શાસ્ત્રમાં યાદ રહ્યો એટલો લખ્યો છે પણ કોઈને ભાવ ભાસતો નથી એટલે નહીં વધશે, એ નહીં બરાબર છે. 1500 વર્ષ પહેલા જે શ્વેતાંબરના શાસ્ત્રો લખાણા એમાં તીર્થંકર દેવની કેટલીક વાતો જે પરંપરાએ યાદ રહી નાખી ખરી એમણે, બાકી બધું ભેળસેળ મિલાવટ કરી અને શાસ્ત્રો લખી નાખ્યા. એટલે ચોખ્ખું સાહિત્ય તો રહ્યું નહીં, મિલાવટ વગર શુદ્ધ સાહિત્ય તો શુદ્ધ સાહિત્યમાંથી પણ ગોતવું અઘરું પડે એવો આ વિષય છે. તો અશુદ્ધ સાહિત્યમાંથી એ લોકો ક્યાંથી શોધવાના હતા? શું છે, કોઈ કોઈ વિદ્વાનોને એના મનીયો છે એમ કે છે કે તમારા દિગંબરમાં જેવી વાત છે એવી અમારા શાસ્ત્રમાં પણ છે એમ એ લોકો કે છે મેળવીને, અને વાત થોડા ઘણા અંશે સાચી છે. કેમ કે કોઈ કોઈ વાત તો યાદમાં આવી રહી જાય પણ અહીંયા હજી દિગંબર કાઢી શકતા નથી તો ઓલા ક્યાંથી કાઢી શકવાના હતા? શુદ્ધ સાહિત્ય પડ્યું છે એ કાઢી શકતા નથી તો અશુદ્ધ વાળા ક્યાંથી કાઢવાના હતા? એટલે હવે રહ્યા માત્ર દિગંબરો. કેટલી વસ્તી હશે દિગંબરની? જેટલી હોય એટલી. 1 કરોડ માંથી પછી એનો અંશ લેવાનો રહ્યો ને, 30 લાખ 40 લાખ જે હોય પછી તો ઓલા 3 ફિરકામાં વેચાય છે એટલે મેજોર પર્સન્ટ તો એમાં ગયો. 30 લાખ 40 લાખ ની અંદર તીર્થંકર દેવ નો મૂળ ઉપદેશ ને સમજવા વાળા, મૂળ ઉપદેશ ઉપર લક્ષ દેવા વાળા અને બાકીનું બધું છોડી દેવા વાળા અપ્રયોજન એવા કેટલા નીકળે મુઠ્ઠી ભરમાં. એવો પ્રયોજન ભૂત ઉપદેશ પ્રાપ્ત થયો હોય તો એને પરિણામમાં ઉતારવાનો પુરુષાર્થ કરવો
જોઈએ.
મોટા ભાગે તો ઉપદેશ ઉપર કોઈનું લક્ષ નથી, એટલે પૂજા ભક્તિ વ્રત નિયમ એમાં લાગી જાય, કોઈ યાત્રામાં લાગી જાય, કોઈ દયાદાનમાં લાગી જાય. મૂળ ઉપદેશ શું છે? આત્મકલ્યાણ થાય એવો, એની સૂઝબૂઝ જ્ઞાની વગર કોઈને આવે નહીં. એટલે સંપ્રદાયમાં પણ મોટો ભાગ એવી રીતે જે પરંપરા ચાલી હોય એને અનુસરે, સમજ્યા વગર અંધશ્રદ્ધાથી. હવે જો એ જીવનમાં ઉતારવાનો પ્રયાસ ન થાય, હવે અહીંયા વાત એ તો બધું ગયું, જેને જેને મૂળ વાત સામે આવી છે, સમજાણી છે, પ્રયત્ન નથી થતો, પુરુષાર્થ નથી ચાલતો, પરિણામમાં ઉતારવાનો શું તો તેનું મૂલ્યાંકન નથી કર્યું. એને સમજવું એક વાત છે, સમજીને સમજણમાં આવતા મૂલ્યાંકન થવું તે બીજી વાત છે. મૂલ્યાંકન નથી થયું, અને મૂલ્યાંકન ન થયું નહીં તો ઉપેક્ષા થઈ ગઈ, સમજેલી વાતની ઉપેક્ષા થઈ ગઈ. પુરુષાર્થ નથી કરતો એનો અર્થ કે ઉપેક્ષા કરે છે, સમજવા છતાં ઉપેક્ષા કરે છે. તેથી પરમ ઉત્કૃષ્ટ દેશનાનો અનાદર થયો. શું થયું? ભગવાન ના ઉપદેશ નો અનાદર થયો. અભિષેક ગંભીર થઈ ગયો ત્યાં, ભલે પોતે લાઈટ લઈ લેતો હોય, સમજાય છે, સમજાય છે, સમજાય છે, પણ પુરુષાર્થ ન કરે, પુરુષાર્થ ન ચાલે, તો એ સમજવું એનું સ્વલક્ષી નહીં હોવાથી પુરુષાર્થ ઉપડતો નથી. સ્વલક્ષી હોય તો પુરુષાર્થ ઉપડ્યા વિના રહે. તેથી પરમોત્કૃષ્ટ દેશનાનો અનાદર થયો અને ઉપેક્ષા થઈ. મોહને લીધે આવો અપરાધ થવાથી, આ અપરાધ તો ગંભીર છે, ગંભીર અપરાધ થયો. શેને લીધે થયો? મોહને લીધે થયો. મોહને લીધે આવો અપરાધ થવાથી તે ઉપદેશની ધારણા અલ્પકાળમાં નાશ પામી જશે. ઉપદેશ અત્યારે સમજાણો છે, ધારણામાં આવ્યો છે, અલ્પકાળમાં નાશ પામી જશે. તેથી પરમ ગંભીરતા પૂર્વક આ ઉપદેશનો જેને યોગ થયો છે તેને અપૂર્વ ભાવે અપૂર્વ પુરુષાર્થ કરવા યોગ્ય છે. અપૂર્વ ભાવે અપૂર્વ પુરુષાર્થ કરવા યોગ્ય છે. અપૂર્વ તક મળી છે એમ લઈ લેવું. પહેલા પહેલા મળી હોય પણ પોતે ઉપયોગ નથી કર્યો તો નહીં મળવા બરાબર થયો. અપૂર્વ તક મળી છે, અપૂર્વ ભાવે અપૂર્વ પુરુષાર્થ કરવા યોગ્ય છે. કેમ કે ફરી ફરીને આવી તક સાંપડતી સાંપડતી નથી, એટલે મળતી નથી. આપકો ગુજરાતી થોડા થોડા સમજ માં આતા હૈ? કમ આતા હૈ? ફિર હિન્દી મેં ચલાએંગે. યે લોગ તો બહુત એજ્યુકેટેડ હો ગયે, પરિચય હો ગયા ને. બાર બાર એસી તક નહીં મિલતી. મોહવશ જીવ પ્રયત્ન કરને કા भूल जाता है, भूलता है, भूल करता है, प्रयत्न नहीं करने की भूल होती है मोह के कारण से। परंतु ऐसा प्रमाद यानी पुरुषार्थ चालू नहीं होना वही प्रमाद है। जीव के अविचारीपणा की का प्रदर्शन करता है ऐसा अविचारीपणा क्यों। अतः हे भव्य जागृत हो, जागृत हो, मोह निंद्रा को छोड़, मोह निंद्रा को छोड़ करके जागृत हो जाओ। मोक्ष माला में पहलू वाक्य आ लिखो से पढ़ोगे, रात्रि व्यतीत थे, प्रभात थे, अनंत काल में अज्ञान ने रात्रि व्यतीत थे, प्रभात थे, कहीं मैंने हुआ भाव निंद्रा ताली ने भाव निंद्रा को छोड़ करके टाल करके जागृत हो गया। भाव निंद्रा मैंने मोह की निंद्रा, मैंने अपने आत्म कल्याण के लिए अपने अभिप्राय में पूरी तैयारी कर ली, अघृत मिथ्या तो संज्ञा से ज्ञानी पुरुष का मोक्ष मार्ग का और मोक्ष का महिमा आता है तो भी आत्मकल्याण की दिशा में यथार्थ प्रगति नहीं होती। प्रगति माने विकास। क्या कहा? ओक संज्ञा माने क्या? भाव भाषण नहीं हो गए उसको ओक संज्ञा कहते हैं। भाव भाषण नहीं हो उसको कहते हैं ओक संज्ञा। तो बुद्धिगम्य तो है लेकिन भाव भाषण नहीं है। तो ज्ञानी पुरुष की महिमा आती है, मोक्ष मार्ग की महिमा आती है, मोक्ष की भी महिमा आती है, परंतु आत्मकल्याण की दिशा में कोई आगे नहीं बढ़ सकता। इसलिए इस परिस्थिति में मुमुक्षु को अकुलाट होती है कि क्या करना है, कि क्या करें। हमको ज्ञानी की महिमा है, मोक्ष की महिमा है, मोक्ष मार्ग की महिमा है, लेकिन वो अपना आत्मकल्याण के दिशा में कोई प्रगति नहीं होती तो उनको खेद होता है कि क्या करें, क्या करें, कैसे करें, सूझता नहीं। जी, क्या होता है सुस्ता नहीं है और आयु व्यतीत होता जाता है, सुस्ता नहीं है और काल निकल जाता है, आयु लिमिटेड है हमारे पास, ऐसा नहीं है कि कोई अनलिमिटेड आयु है, ये आयु तो कुछ समय में कभी भी अनिश्चित रूप से खत्म हो सकता है। अतः अकुलाहट भी होती है, ऐसी स्थिति में ऐसे महिमा होने में, महिमा तो हुआ है, मूल्यांकन की क्षति समझनी चाहिए। कौन सी क्षति रह गई? मूल्यांकन की क्षति रह गई। महिमा तो आया ज्ञानी का, मोक्ष मार्ग का, मोक्ष का, फिर क्या काम कार्य अपना कल्याण क्यों नहीं होता है? कि उसका जो मूल्यांकन होना चाहिए वो तो मूल्यांकन नहीं हुआ है, वो क्षति रह गई। और सच्चा मूल्यांकन होने के लिए, खरा मूल्यांकन होने के लिए और उस मूल्यांकन पूर्वक परिणाम की गति यथा योग्य सहज रूप से प्राप्त होने के लिए प्रतिबंधक कारण रूप जगत के पदार्थ का पूर्वाग्रहित मूल्यांकन छूटना चाहिए। और क्या बात रही है कि इधर का मूल्यांकन नहीं होता है, इसका कारण क्या? कि इसका कारण वो है कि जगत के पदार्थ का मूल्यांकन जो कर रखा है वो वैसा का वैसा है, तो उसका मूल्य छूटना चाहिए। जगत के पदार्थों का पूर्वग्रहित मूल्यांकन है वो तो पहले से ग्रहण हो ही चुका है, जगत के पदार्थों का मूल्य बहुत है तो वो मूल्य रहता है, तो उधर का मूल्य नहीं आता है, तो आत्मकल्याण नहीं हो पाता है। भोग संगना से महिमा आई है तो प्रवृत्ति करता है जी, मुमुक्षु के योग्य धार्मिक साधन और धार्मिक प्रवृत्ति तो करता है, फिर भी अपना काम नहीं होता है, वो बात जरूर है, आत्मकल्याण नहीं होता है। कारण है क्या? कारण है कि मूल्यांकन नहीं हुआ। मूल्यांकन नहीं हुआ इसका क्या कारण है? कि जगत के पदार्थ का जो पूर्व में मूल्यांकन कर रखा है, ग्रहण कर रखा है, वो नहीं छोड़ा। बार भावना इसलिए है, बार भावना इसलिए जैसे अशरण भावना है कि जगत का कोई पदार्थ मुझे शरण होने वाला है, ये शरीर कितना भी तंदुरुस्त हो वो भी दगा देगा, क्या करेगा? एकदम परमाणु पलटने लगेगा। क्या हो गया एक रात में? क्या हो गया? और दूसरी चीज तो काम में आती नहीं, कोई रक्षण कर सकता नहीं, नहीं चाहते हुए भी सबका वियोग हो ही जाएगा। तो अशरण भावना है, वो भावना से, ये भावना बारह बारह भावना अपने इसलिए है कि उसका मूल्य छूट जावे और भावभाषण रूप से सही मूल्य आवे, तभी आत्मकल्याण की दिशा में आगे बढ़ना होता है।
वैसे अग्रहित मिथ्या पर ढीला पड़े तो वो संज्ञा?
अग्रहित मिथ्या तो कोके दर्शन हो को वो तो ढीला पड़ना ही चाहिए।
नहीं,
रहित मिथ्यात्मा दर्शन हो, अग्रहित मिथ्यात्मा बेई में दर्शन हो तो बेई में से मिथ्यात्मा इतने दर्शन हो, પણ ગ્રહિત મિથ્યાત્મા દર્શન નું તીવ્ર હોય છે. જેમ કે શ્વેતાંબર સે લેકર કે જગત કે જીતને ભી ધર્મ કે સંપ્રદાય હૈ વો સબ ગ્રહિત મિથ્યાત્મ મેં હૈ. તો વો લોગ કસાઈ મંદ કરતે હૈ, ક્યા કરતે હૈ, ધર્મ કે સ્થાન મેં જાતે હૈ, અપને અપને ધાર્મિક રૂઢિ રિવાજ પરંપરા અનુસાર કુછ ને કુછ કરતે હૈ ધર્મ સાધન, કસાઈ મંદ ભી હોતા હૈ, લેકિન મિથ્યાત્મ બહુત તીવ્ર હૈ. તો ઉસકા કભી આત્મકલ્યાણ હો સકતા નહીં હૈ. એસે જૈની હોતે હુએ ભી અગર દર્શન કો મંદ નહીં કરે, મિથ્યાત્મ કો મંદ નહીં કરે, તો આત્મકલ્યાણ કી દિશા મેં વો આગે નહીં બઢ સકતા. આત્મ કલ્યાણ કો યા સમ્યક દર્શન નામ ચારિત્ર કહો તો પ્રાપ્ત કરને કી દિશા મેં વો આગે નહીં બઢ સકતા. ઇસલિયે દર્શન કો શિથિલ કરના જરૂરી હૈ. વો ભી યથાર્થ પ્રકાર હૈ. કેસે? યથાર્થ પ્રકાર સે.
મેરા પ્રશ્ન યે કે દર્શન મોહ શિથિલ હુઆ તો વો સંન્યા ગઈ યા સૂક્ષ્મ રહ ગઈ?
દર્શન શિથિલ હુઆ તો અગ્રહિત હૈ. મિથ્યાત્મ અગ્રહિત હૈ, લેકિન હૈ મિથ્યાત્મ. ગ્રહિત મિથ્યાત્મ માને ક્યા? કે બુદ્ધિપૂર્વક અન્યથા કલ્પના કરતા હૈ આત્મકલ્યાણ કા ઉપાય મેં ઓર આત્મા કા સ્વરૂપ મેં. આત્મ સ્વરૂપ કે વિષય મેં ભી બુદ્ધિપૂર્વક અન્યથા કલ્પના કરતા હૈ ઓર આત્મકલ્યાણ હોને કા જો ઉપાય હૈ, વિધિ હૈ, તો પદ્ધતિ મેં ભી કલ્પના કર લેતા હૈ, તો ગ્રહિત મિથ્યાત્મ હોતા હૈ. તો ઓર તો સબ ઉસમેં હૈ હી. અબ જો જૈની હૈ જિસકા વિતરાગ દેવ શાસ્ત્ર ગુરુ હૈ, વો ભી અગર ઉસમે કલ્પના કરતા હૈ બુદ્ધિપૂર્વક તો ગ્રહિત મિથ્યાત્મ હૈ. કલ્પના નહીં કરતા હૈ ઓર સહી સમજતા હૈ ફિર ભી દર્શન વો શિથિલ નહીં કરતા હૈ તો ભી વો આત્મકલ્યાણ કી દિશા મેં આગે નહીં બઢ સકતા. યહાં તક વિટમણા હૈ. ઇસલિયે બહોત કમ જીવ, કુછ એક જીવ હી આત્મકલ્યાણ કર પાતે હૈ. ઇસકા વહી કારણ હૈ. યહાં તક બરાબર નિકલ જાય આગે તબ તો આત્મકલ્યાણ હોય, વરના દૈની હોકર કે ભી કહીં ને કહીં ગડબડ કરેગા. જગત કે પદાર્થ કા મૂલ્યાંકન છૂટના ચાહીએ વહાં ભી ઇસ પ્રકાર કા ફેરફાર કરને પર લક્ષ્ય ન જાય કે મેરે કો એ જગત કા પદાર્થ કા મૂલ્ય છોડના જરૂરી હૈ. અગર વહાં લક્ષ્ય ન જાય તો ઓગ સંજ્ઞા ઓર અકુલાહટ ઉસકી ઉસકા નિવૃત્તિ હોને સંભવિત નહીં હૈ, યાને ઉસકા નાશ નહીં હોગા. ઓગ સંજ્ઞા કા ભી નાશ નહીં હોગા ઓર જો સૂઝ નહીં આ રહી હૈ ઓર અકુલાહટ હૈ કે મેરા કામ નહીં હો રહા હૈ ઉસકા ભી કોઈ નિવેડા હોગા નહીં. यद्यपि अस्थि के प्रयत्न में अवरोध का मिटना सहज है. अस्थि का प्रयत्न मैंने क्या कि सत शास्त्र से और सत ज्ञानी से आत्मस्वरूप समझने में आया और उन्होंने ये कहा कि तुम હર જગે સે વજન ઉઠા કરકે ઇધર હી વજન રખો. તો બાત તો દોનો કહી કે દૂસરી જગે સે વજન ઉઠા લો ઓર ઇધર વજન રખો. તો वहां तो वजन उठाता नहीं है, जगत के पदार्थों का मूल्यांकन तो वैसा का वैसा रहा, तो वहां तो वजन उठाया नहीं, और यहाँ वजन देने लगा। उसको कहते हैं अस्थि का प्रयत्न। तो अस्थि का जो प्रयत्न है उसमें नास्तिक का जो अवरोध है, नास्तिक का मैंने क्या, जो अपना वजन जगत के पदार्थों पर है वो अवरोध है, तो सहज मिटना चाहिए था, परंतु ओक संज्ञा रूप दशा में ऐसा बनता
नहीं,
ओक संज्ञा में ऐसा नहीं बन सकता। तो क्या करेगा कि आत्मा की बात करता रहेगा, मैं ऐसा हूँ, मैं आनंद स्वरूप हूँ, मैं ज्ञान स्वरूप हूँ, मेरे में बहुत अनंत गुण शक्ति है, अनंत गुण है, लेकिन कोई काम बनने वाला, इससे भी कोई काम बनने वाला नहीं है। और ऐसा जीव धोखा में रह जाता है कि मैं तो आत्मस्वरूप का चिंतन मनन करता हूँ, इसका ही रटन करता हूँ, तो मुझे अवश्य अवश्य आत्मस्वरूप का साक्षात्कार होगा। जिसको सम्यक दर्शन कहते हैं वो तो आत्मस्वरूप का साक्षात्कार है, तो अवश्य मुझे साक्षात्कार हो जाएगा, ऐसा उनको भ्रम रहता है, वो तो धोखे में रह जाता है। दोनों साइड से काम होना चाहिए, तभी काम होता है। परंतु ओक संज्ञा रूप दशा में ऐसा नहीं हो सकता। अतः इस प्रकार के प्रयास में भी यथार्थपना नहीं है। ये जो रटन करता है, चिंतन करता है, उसमें यथार्थता नहीं है, क्योंकि दूसरी साइड को वो संभालता नहीं है, वहां आंख मिट जाता है, उस संसार के जो परिणाम है वो वैसे के वैसे उनका उदय में चालू रहता है, कोई फर्क नहीं आता, तो नुकसान तो चालू रहा, मुनाफा कहाँ से चालू होगा। जिसको नुकसान का व्यापार चालू है उनको मुनाफा होगा कहाँ से, होगा ही
नहीं। साइड को नहीं संभालता तो एकांती हो गए,
हाँ
तो ग्रहित
मिथ्यात्व और पकड़ा, हाँ फिर तो उसको मान लिया कि वो सही पद्धति है तो ग्रहित हो गया।
बराबर, मगर वो ऊपर ऊपर से तो दोनों को मानता है, मगर अंदर में एकांत की ही बात करता है तो
बुद्धिपूर्वक जो स्पष्ट होगा तो ग्रहित मिथ्यात्व नहीं होता है।
बराबर,
बुद्धिपूर्वक की भूल को ग्रहित कहते हैं, नया ग्रहण किया।
बराबर,
बुद्धिपूर्वक, बुद्धिपूर्वक नया अन्यथा ग्रहण किया, नया ग्रहण किया, झूठा ग्रहण किया, उसको कहते हैं ग्रहित मिथ्यात्व। तो बुद्धि में साफ है विषय, लेकिन परिणमन में भूल रह जाती है
तो
अग्रहित मिथ्यात्व है, ऐसी बात है।
अग्रहित
मिथ्यात्व कुछ न कुछ उसमें तो निश्चयाभास हो ही जाता है। अस्थि का प्रयास में यथार्थता नहीं रहती, तो कुछ न कुछ तो अंश में निश्चयाभास हो ही जाएगा। पुरुषार्थ में प्रयत्न में यथार्थपना होने के लिए वर्तमान में जो विपरीत मूल्यांकन हुआ है उसकी हानि हुए, इस दिशा में अवश्य अवश्य प्रयत्न करना चाहिए। कि मेरे को वहां से वजन उठ जाए, मेरा जो वहां मूल्य है वो मूल्य मेरा छूट जाए, ये जरूरी है। या विषय क्या चला, ओघ संज्ञा के कारण से, यानी प्रयोग पद्धति में नहीं आने से ओघ संज्ञा रह जाती है समझ में, समझ शास्त्र अनुसार होती है फिर भी ओघ संज्ञा रह जाती है। ओघ संज्ञा रहती है तो मार्ग उपाय सही रूप में सूझता नहीं, सही रूप में आगे बढ़ सकता नहीं और वैसे ही आयु निकल जाता है, समय निकल जाता है। इसलिए ओघ संज्ञा को मिटाए और अपना जो परिणमन में मूल्यांकन है जगत के पदार्थों का वो मूल्यांकन छोड़ दे।
एक्चुअली प्रवृत्ति करते हुए भी जगत के पदार्थों का मूल्यांकन छूट सकता है, गृहस्थ में रहकर ऐसा बनता तो नहीं है, कहीं ना कहीं उसका है जब तक नहीं आया।
प्रवृत्ति करनी पड़ती है या करनी है दो बात है, कईयों को तो क्या है कि परिस्थिति वश करनी पड़ती है वरना दीनता में आए या भिख मांगने का लाचारी का परिस्थिति हो जाए तो भी ये मार्ग सूझेगा नहीं। जो दीनता में याचक वृत्ति में रहेगा उनको भी ये मार्ग मिलने वाला नहीं है, क्योंकि ये तो तीन लोक का नाथ होने की बात है, उसमें तो दीनता छोड़नी है। तो अब परिस्थिति क्या है, देखो खुद को तो नेसेसिटी है, जरूरत है खाना पीना ये सब, तो इसके बिना तो चलेगा नहीं, वहाँ परिणाम और बिगड़ जाएगा, तो इसके लिए प्रवृत्ति करनी पड़ती हो वो एक बात है। और जो संपन्न है फिर भी प्रवृत्ति करते हैं मूल्यांकन उसका ज्यादा है इसलिए, वो दो बात अलग है, दो बात अलग है। तो जिसको वो कृपालु देव ने प्रश्न पूछा है कि अगर तुमको पैसा कमाने की जरूरत नहीं हो, इतनी संपन्नता होवे, तो तुम अपने आत्मा को पूछ ले कि तुम किस लिए करता हो, अब तुम किस लिए करता हो, तुमको तो आवश्यकता उतनी है ही नहीं, तुम्हारी जो संपत्ति है उसमें से तुम्हारा गुजारा आराम से चल सकता है, फिर तुम किस लिए करता है, तो तुम अपने आत्मा को पूछ लेना। ऐसा करके बहुत अच्छी शैली से वो बात उठाई। और जिसको प्रवृत्ति करनी पड़े जीवन चलाने के लिए, उनको खेद होता है कि क्या करें, दूसरा कोई इलाज नहीं है, तो वो प्रवृत्ति करते हुए भी उनको वो रहता है कि ये तो परवश नहीं चलता, नहीं चलने पर करना पड़ता है, बाकी हमको इसका कोई मूल्य ऐसा नहीं है। तो क्या है कि कुछ संपन्नता अगर आ जाएगी वो छोड़ देगा, क्योंकि उसको पहले से मूल्य नहीं है, पर जिसको मूल्य है उसको कितना भी मिलेगा वो इज्जत बढ़ाने के लिए भी प्रवृत्ति करता रहेगा। देखो भाई इसमें तो इज्जत बढ़ती है, आज हम लखपति है कल करोड़पति की इज्जत मिलेगी, किसी लखपति से करोड़पति बनने के लिए अपना तो प्रवृत्ति करना ही चाहिए, वो बात हो जाएगी। तो उसको क्या है कि मनुष्य भव आत्म कल्याण के लिए अनंत काल में जो रेयर केस में मिलता है वो बात उसके ख्याल में नहीं रहती, जिसके ध्यान में वो बात है कि मैंने, मुझे तो मेरा मनुष्य भव अनंत काल से मिला है, दुर्लभ है, मेरा आत्मकल्याण साधने के लिए मिला है तो मैं कर लूं, तो वो सबको गौण करेगा, करना पड़ेगा अलग बात है। इससे तो परिवार में हम रहते हैं तो सबका, हमारा अभिप्राय से सबका अभिप्राय तो मिलेगा नहीं, तो दूसरे कहेंगे कि भाई आप भी खाते हैं पीते हैं, आपको भी सुविधा मिलती है, आपको कुछ न करना चाहिए, हम करते हैं तो आप भी, आपको भी करना चाहिए, आपकी ड्यूटी है आप पार्टिसिपेट कीजिए, तो ऐसे ही करना पड़े वरना क्लेश हो जाए। तो करना पड़े एक बात है और अपना रस से हम करें वो अलग बात है, अपना रस से करें इसमें हम उलझ जाते हैं, पर करना पड़ता है तो उसमें अपना अपना को रस नहीं आएगा, रस नहीं आएगा तो वो नुकसान नहीं होगा। तो उसमें अपना आत्म कल्याण की दिशा में रस ले सकेंगे। जो संसार का कार्य में रस लेता है वो मोक्ष का कार्य में रस नहीं ले पाता, और जो बिना रस से संसार का कार्य करना पड़ता है इसलिए करता है तो मोक्ष के कार्य में रस ले सकता है और आगे बढ़ सकता है। इस जगह उनको अवकाश खाली रहता है, उसको तो गुंजाइश ही नहीं रहेगी। इसमें इतना फर्क है, प्रवृत्ति करने वाला तो दो ही दिखेगा, लेकिन दोनों में फर्क है। एक को करना पड़ता है, एक उलझ करके करता है, दोनों में बहुत फर्क है।
Thank you.